Richard Badruddin Mantrituma.
Bismillah Rahman Rahim, Sabaki Talamitangahindra Urupinar Avarkale, Muslim Samuham Ayrat Ayram Vardangal Kumela in the Natile Valakandra, Singala, Tamil, Muslim, Makalilor, Motumayaga, Valavand, Menda, Unarvodu, Idi, Sri Lanka, Ilangai, Yamad Nadi Endra, and the Unarvodum. In the Natikule or Pulaugal, Piriugal, Vandavada Kuda, the Endra, Enna Todum, Valdu Varakand or Samuham Ulaga Bayangaravadam in the Natukule, Puhundu, Ilange Ula Ursila, Muslim, Ilanger Kale, Adakule, Samanda Padati, in the Natile Nangal, Edrupara, the Abatan Oru, Bayangarava, the Padu, Bayangarava, the Takule, Kadanda, Pasku, Irida, Ada, the Irvaturam, the April Madam. நாட்டிலே நடத்தி அநியாயமாக அப்பாவி கத்தோலிக்க நமது சமூகமும் அதேபோல வெளிநாட்டு பயணிகளும் இந்த நாட்டிலே ஒரு சில முஸ்லிம் தமிழ் சகோதரர்களும் உயிர்பலி எடுக்கப்பட்டது அந்த வேதனையிலே துன்பத்தில் இருக்கின்ற குடும்பங்களுக்கு நாங்கள் எங்களுடைய அனுதாபங்களை தொடர்ந்து தெரிவித்தோம் அதிலே பாதிக்கப்பட்டவர்கள் காயமுற்றவர்கள் அவர்களுடைய நல்வாழ்வுக்காகவும் அவசரமாக அவர்கள் அந்த நிலையிலிருந்து விடுபட்டு நல்ல சுகதேகளாக மாறுவதற்கும் நாங்கள் இன்றும் பிரார்த்தித்துக் கொண்டே இருக்கின்றோம் இந்த நாட்டிலே வாழ்கின்ற அப்பாவி 22 லட்சம் முஸ்லிம்களையும் அந்த பயங்கரவாத தாக்குதலோடு சம்பந்தப்படுத்தி வஹாபிவாதிகள் அடிப்படைவாதிகள் பயங்கரவாதிகள் என்று அழகாக சிங்கள மொழியிலே பேசுகின்ற அரசியல்வாதிகள் இந்த பாராளுமன்றத்துக்குள்ளும் வெளியிலும் உருவாகி இருக்கிறார்கள் இந்த 22 லட்சம் முஸ்லிம்களையும் Muslim ulamaakkalaiyum, miga mosamaana arasiyalvaadigalaiyum, miga mosamaaga vaarthaigalaal pesugindra seyalpaattai naangal paarkkirom. Adarkku sila oodagangal thunai poi kondirukkirathu. Indha naadu pirindhuvida koodaathu. Indha naadu alagaana indha naadu paadhukaakkapada vendum endra unarvodu thaan indru varai Muslim samudhaayam indha naattil irundhu kondirukkirathu. Andha bayangaravaada seyalai 21-ஆம் தேதி ஏப்ரல் நடந்த பயங்கரவாத செயலை கண்டித்ததோடு மட்டுமல்லாமல் அந்த செயலோடு சம்பந்தப்பட்டவர்கள் அவர்கள் முஸ்லிம்களாக இருந்தாலும் சொந்தங்களாக இருந்தாலும் நண்பர்களாக இருந்தாலும் அல்லது இரத்த உறவுகளாக இருந்தாலும் அவர்களை காட்டிக் கொடுக்கின்ற பணியை முஸ்லிம் சமூகம் செய்திருக்கிறது சாய்ந்த மருதிலே பல லட்சம் பணத்தோடு நின்று எங்களை காப்பாத்துங்கள் காட்டி கொடுத்து விடாதீர்கள் என்று உயிர் பிச்சை கேட்ட பொழுது எங்களுடைய முஸ்லிம் சமூகம் அவர்களை காப்பாற்றாமல் போலீசாருக்கு தகவலை கொடுத்து அத்தனை பேரையும் அவர்களே அவர்களுக்குள்ளே குண்டை வைத்துக் கொண்டு சாகுகின்ற ஒரு செயல்பாட்டை செய்வதற்கு ஒட்டுமொத்த ஆதரவை சாய்ந்த மருது முஸ்லிம் சமூகம் செய்தது அது மாத்திரமல்ல நாட்டிலே உள்ள இந்த கொலையோடு சம்பந்தப்பட்ட ஒருவர் அவருடைய மனைவி வெளிநாட்டுக்கு நான் கணவன் செல்லுகிறேன் என்று சென்ற பொழுது அவருடைய மனைவி 2 தினங்களுக்கு பின்னர் டிவியிலே பார்க்கிறார் என்னுடைய தன்னுடைய கணவன் உடனே வீட்டிலே இருந்த அத்தனை ஆவணங்களையும் வீடியோக்கள் ஆடியோக்கள் அவருடைய அத்தனை சிம்கள் எல்லாவற்றையும் எடுத்துக்கொண்டு போய் தந்தையோடு போய் போலீசிலே பாரம் கொடுக்கிறார் இது எல்லாம் இருக்கிறது தேடி பாருங்கள் இவர் என்னுடைய கணவர் என்று அவர் மனைவி போய் சரணடைந்து போலீசுக்கு கொடுக்கிறார் அதே போலதான் உலமா சபை அகில இலங்கை உலமா சபை நாங்கள் மிகவும் ஒரு கட்டுப்பட்ட சமூகம் எங்களுடைய சமுதாயத்துடைய உலமாக்களுடைய தலைவர் மௌலவி அஷேக் கிறிஸ்வி முஃப்தி அவர்கள் தலைமையிலே எல்லா அரசியல்வாதிகளும் எல்லா சிவில் அமைப்புகளும் எங்களுடைய எல்லா தலைவர்களும் நாங்கள் ஒன்று சேர்ந்தோம் ஒட்டுமொத்தமாக நாங்கள் முடிவெடுத்தோம் இந்த பயங்கரவாத செயலை கண்டிப்பது மட்டுமல்ல நூற்றுக்கு 100 வீதம் இந்த பயங்கரவாதிகள் அல்லது பயங்கரவாதத்தோடு சம்பந்தப்பட்டவர்களை இந்த நாட்டிலே இவர்கள் எங்கிருந்தாலும் அவர்களை காட்டிக் கொடுத்து அவர்களுக்கு உரிய தண்டனையை இந்த நாட்டிலே இருக்கின்ற அதி உச்ச தண்டனையை பெற்றுக் கொடுக்க வேண்டும் என்று முடிவெடுத்து அந்த நிமிடத்திலிருந்து நாங்கள் அந்த தண்டனையை பெற்றுக் கொடுக்கின்ற பணியிலே உலமா சபை சிவில் அமைப்புகள் அரசியல்வாதிகள் சாதாரண பொதுமக்கள் எல்லோரும் சேர்ந்து இயங்கினோம் ஆனால் போலீசாருக்கு தெரியும் அது இராணுவ தளபதி பலமுறை சொல்லியிருக்கிறார் போலீசார் சொல்லுகிறார்கள் ஜனாதிபதி சொல்லுகிறார் ஆனால் எதிர்கட்சியில் இருக்கின்ற அரசியல்வாதிகள் ஒரு சிலர் ஆட்சி பீடத்திலே வந்து அமர வேண்டும் என்ற ஒரே ஒரு நோக்கத்துக்காக 22 லட்சம் முஸ்லிம்களையும் உள்ளத்தை உடைக்கிறார்கள் எங்களுடைய நெஞ்சை பிளக்கிறார்கள். எங்களுடைய சொத்தை அழிக்க வேண்டும் என்று திடசங்கற்பம் உண்டு இனவாதத்தை கக்குகிறார்கள். நாங்கள் பயங்கரவாதிகள் இல்லை, நாங்கள் பயங்கரவாதத்துக்கு உதவி செய்ய மாட்டோம், செய்யவில்லை. எங்களுக்கே தெரியாமல் உலக பயங்கரவாதம் உள்ளே புகுந்து விட்டது. எனவே இதை துடைத்தறிவோம். நாங்கள் உங்களுக்கு ஆதரவு தருகிறோம், உங்களோடு சேர்ந்து செயல்படுகிறோம். இங்கு வாழ்கின்ற பௌத்த மக்கள், சிங்கள மக்கள் எல்லோரும் சேர்ந்து வாழ்வோம் என்று நாங்கள் ஒட்டுமொத்தமாக அழைக்கின்ற பொழுது, ஏன் அப்பாவி முஸ்லிம்கள் மீது இந்த பழியை போடுகிறீர்கள் என்று நான் கேட்கின்றேன். நாங்கள் விரும்புகிறோம் இந்த நாட்டிலே ஒற்றுமையாக வாழ ஆசைப்படுகிறோம், சந்தோஷமாக நாங்கள் வாழ்வோம். பிரிவினை வேண்டாம், பிளவுகள் வேண்டாம், எங்களுக்கு இடையிலே பிரச்சனைகள் வேண்டாம். நாங்கள் இந்த
பயங்கரவாதத்தை ගරු රිෂාඩ් බදෘදීන් මන්ත්‍රීතුමා කතා කරන්නේ කුමන පනතක් ගැන තියෙන ප්‍රශ්නේ? අද කතා කරන්නේ තේ සංවර්ධන මණ්ඩල පනත පරිශන පනත පිළිබඳව. මේ ස්ථාවර නියෝග වලට අනුව මොකද්ද මෙහෙම කතා කරන්න පුළුවන්ද? නෑ නෑ අයි ඇත්තේ කවුද කරේ පොයින්ට් එක බලක නරෙන් දැනදී නිකන් ඉන්න
මොකද්ද ගරු මන්ත්‍රීතුමා අදාළව කතා කරන්නේ
ඒ සම්බන්ධව මම කියන්නම්. எல்லாய் கைத்தொழிலும் அல்லது வருமானத்துறையாக இருக்கலாம், அல்லது முதலீடாக இருக்கலாம், அல்லது இந்த தேயிலையை உற்பத்தி செய்து வெளிநாட்டுக்கு அனுப்புவதாக இருக்கலாம். ஆனால் எல்லாவற்றுக்கும் இந்த நாட்டிலே சமாதானம் தேவை, எல்லாவற்றுக்கும் இந்த நாட்டிலே நிம்மதி தேவை. அவ்வாறு நிம்மதியோ சமாதானமோ இல்லாத பொழுது இந்த நாடு இன்னும் இருக்கின்ற நிலையை விட ஒரு மோசமான நிலைக்கு செல்லக்கூடிய ஆபத்து காத்துக் கொண்டிருக்கிறது. சுதந்திரத்துக்கு முன்னர் நமது நாடு இருந்த நிலைமை பொருளாதாரத்திலே எங்கே இருந்தது? ஜப்பானுக்கு அடுத்ததாக இருந்தது. இன்று பங்களாதேசுக்கு பக்கத்தில் இருக்கிறது இந்த 30 வருட யுத்தத்தினால். இன்று ஒரு சில அரசியல்வாதிகள் செய்கின்ற சதி, இந்த ISIS பயங்கரவாத தாக்குதலை இலங்கை முஸ்லிம்களோடு சம்பந்தப்படுத்தி அப்பாவிகளை துன்புறுத்துகின்ற விதம், எங்களுடைய பாராளுமன்ற உறுப்பினர் கௌரவ பைசர் முஸ்தபா அவர்கள் இருக்கிறார், முன்னாள் அமைச்சர் அவர்கள், அவருக்கு தெரியும். நேற்றைய முன்னதால் ஒரு சகோதரி விடுதலை செய்யப்பட்டார். என்ன காரணத்துக்காக? மகியங்கனை கசலக்க மசாகிமா என்கின்ற ஒரு பெண் கப்பல் சுக்கான் சின்னமுடைய ஆடையை அணிந்து வெளியில் சென்ற பொழுது பௌத்த மதத்துடைய தர்ம சக்கரம் என்ற காரணத்தை காட்டி போலீசார் ICCPR சட்டத்தின் கீழே கைது செய்து 21 நாட்கள் அந்த நோயாளி தாயை சிறையிலே அடைத்திருந்தார்கள். ஆனால் மினுவாங்குடையிலே 12 வீடுகளை உடைத்த, 64 வியாபார நிலையங்களை அழித்த, ஒரு பள்ளிவாசலை மினுவாங்குடையிலே முற்றுமுழுதாக உடைத்த, 9 வாகனங்களை உடைத்த, 4 பேரை காயப்படுத்திய, அது மட்டுமல்லாமல் 700 மில்லியன் பஸ்தா தொழிற்சாலை ஒட்டுமொத்தமாக எரித்த ஒரு சகோதரர்கள் பலரை கைது செய்து மினுவாங்குடையிலே இன்று அத்தனை பேரையும் விடுதலை செய்திருக்கிறார்கள். இதுதான் இந்த நாட்டிலே இருக்கின்ற சட்டம், இதுதான் நாட்டிலே இருக்கின்ற சட்ட ஒழுங்கு. ஒரு சக்கர, அதாவது கப்பல் சக்கர உடையை அணிந்திருந்த தாயை 21 நாள் சிறையிலே அடைக்கிறார்கள். இத்தனை ஆபத்தையும் இந்த அழிவையும் ஏற்படுத்திய கைதிகளை இன்று விடுதலை செய்திருக்கிறார்கள். இந்த நாட்டிலே இருக்கின்ற சட்டம், வெட்கப்படுகிறோம். இவ்வாறு இந்த நிலை மாற வேண்டும் என்று நாங்கள் வேதனையோடு சொல்லுகிறோம். அது மட்டுமல்ல, இந்த பாஸ்கிரிதா பயங்கரவாதத்தை போலதான் இலங்கையில் இருக்கின்ற இந்த நாட்டுடைய பக்தர்கள் என்று பேசிக் கொண்டிருக்கின்ற இன்னும் ஒரு பயங்கரவாத கூட்டம் இருக்கிறது. அந்த கூட்டம் தான் மினுவாங்குடையிலே அந்த அழிவை ஏற்படுத்தினார்கள். நிக்கவராட்டியிலே 45 குடும்பங்களுக்கு ஆபத்தை ஏற்படுத்தினார்கள். 22 வீடுகளை உடைத்து சிதறடித்தார்கள். 15 வியாபார நிலையங்களை எரித்து பல பில்லியன்களை எங்களுடைய அந்த வியாபாரிகளுடைய பில்லியன்களை நஷ்டப்படுத்தி இருக்கிறார்கள். 2 பள்ளிவாசல்களை உடைத்து இருக்கிறார்கள். அது மட்டுமல்ல, பண்டுவஸ்னுவர கிராமத்திலே 333 வீடுகளுக்குள்ளே புகுந்து சொத்துக்களை சூறையாடி இருக்கிறார்கள். அது மட்டுமல்ல, 87 வியாபார நிலையங்களை எரித்து சாம்பலாக்கி இருக்கிறார்கள். 2 பொது இடங்கள் அவர்களுக்கு இருந்ததை அடித்து நொறுக்கி ஆகாத ஒரு நிலைக்கு ஆட்படுத்தி இருக்கிறார்கள். 3 சகோதர்களை காயப்படுத்தி இருக்கிறார்கள். 91 வீடுகளை உடைத்திருக்கிறார்கள். 15 பள்ளிவாசல்களை உடைத்திருக்கிறார்கள். 42 வாகனங்களை அழித்து உடைத்திருக்கிறார்கள். வாரிய பொலவிலே 2 குடும்பங்களை அடித்து துன்பப்படுத்தி இருக்கிறார்கள். 2 வியாபார நிலையங்களை உடைத்திருக்கிறார்கள். கொலியாப்பட்டியிலே 53 குடும்பங்களுக்கு துன்பத்தை ஏற்படுத்தி இருக்கிறார்கள். 20 வியாபார நிலையங்களுக்கு அடித்திருக்கிறார்கள். அது மட்டுமல்ல, பொது கட்டிடங்களை உடைத்திருக்கிறார்கள். ஏழு பள்ளிவாசல்களை உடைத்திருக்கிறார்கள், 31 வீடுகளை உடைத்திருக்கிறார்கள், 2 பேரை காயப்படுத்தி இருக்கிறார்கள், 1 வாகனத்தை உடைத்திருக்கிறார்கள், மிங்கிரியவிலே 24 குடும்பத்துக்கு துன்பத்தை ஏற்படுத்தியிருக்கிறார்கள், 8 வியாபார நிலையங்களை உடைத்திருக்கிறார்கள், 1 பொது கட்டிடத்தை உடைத்திருக்கிறார்கள், 3 வீடுகளை உடைத்திருக்கிறார்கள், 9 வாகனங்களை உடைத்திருக்கிறார்கள், சிலாபத்திலே 6 பள்ளிவாசலை உடைத்திருக்கிறார்கள். ஏன் பேஸ்புக்கிலே ஏதாவது ஒரு விஷயத்தை போட்டு விட்டார் என்பதற்காக அந்த கடைக்குள்ளே புகுந்து அட்டகாசத்தை புரிந்திருக்கிறார்கள். அது மாத்திரமல்ல, தும்மோதரையிலே 11 வீடுகளை உடைத்திருக்கிறார்கள், 2 வியாபார நிலையங்களை உடைத்திருக்கிறார்கள், 2 பள்ளிவாசங்களை உடைத்திருக்கிறார்கள், 9 வாகனங்களை உடைத்திருக்கிறார்கள். கொற்றாமுலையிலே நான் போய் பார்த்தேன், 4 பிள்ளைகளுடைய தந்தை ஃபவுசுல் அமீர்தீன் நோம்பாளி அவரை, அவர் தன்னுடைய வாகனத்தை உடைத்த பொழுது, நான் ஒரு ஏழை, என்னுடைய வாகனத்தை உடைக்காதீர்கள் என்று கதறி கதறி அழுது கொண்டு போக அவரை போய் அந்த காடையர் கூட்டம் அடித்து கொள்ளுது, அவருடைய கழுத்தை வெட்டி திணறை அவருடைய அசித்தை அவருடைய வாய்க்குள்ளே ஊத்தி தன்னுடைய அவருடைய பிள்ளைகள் பார்த்து கொண்டிருக்க கொலை செய்திருக்கிறார்கள். ஆனால் இந்த பயங்கரவாதிகள், இவர்கள் பயங்கரவாதிகள் அல்லையா இல்லையா? இவர்களுக்கு சட்டம் இந்த நாட்டிலே ஒன்றும் செய்யாதா? எல்லாரையும் பிடித்து விட்டு ஒரே நாளிலே ஒரு வாரத்திலே விட்டு விட்டார்கள். நேற்று நான் பார்த்தேன், கண்டி மாநகரத்திலே ஒரு சாது, அதாவது மதகுரு உண்ணாவிரதம் இருக்கிறார் என்று கடைகளை எல்லாம் மூடிவிட்டு சந்திக்கு வாருங்கள் என்று அழைக்கிறார்கள். எல்லா வியாபாரிகளை மட்டுமல்ல, வேலை செய்கின்றவர்களும் வாருங்கள் என்று அழைக்கிறார்கள். நாட்டிலே உள்ளவர்களை வாருங்கள் என்று அழைக்கிறார்கள். இங்கே அவசரகால சட்டம் நடைமுறையில் இருக்கிறது. அவசரகால சட்டம் நடைமுறையில் இருக்கின்ற பொழுது இவ்வாறு நாட்டிலே உள்ளவர்களை எல்லாம் வாருங்கள், அழிப்போம், கொல்லுவோம், கொலை செய்வோம், பயங்காட்டுவோம், இந்த நாட்டிலே நிம்மதியை தொலைப்போம், இந்த நாட்டை குட்டி சூறாக்குவோம், இந்த நாட்டிலே 83 போல ஒரு இடக்கலவரத்தை தூண்டி இந்த நாட்டை நாசமாக்குவதற்கு சதி செய்வதை போலீசாரும் ஆமியும் ஜனாதிபதியும் பாதுகாப்பு அமைச்சரும் பார்த்துக் கொண்டிருக்கிறார்கள் என்றால் இது நியாயமா என்று நான் கேட்கின்றேன். இதை ஏன் அனுமதிக்கிறீர்கள் என்று கேட்கின்றேன். எவ்வாறு ஏப்ரல் 21 தேதி நாட்டிலே நடைபெற்ற பயங்கரவாத ISIS தாக்குதல், அதை நாங்கள் கண்டிக்கின்றோம், வன்மையாக கண்டிக்கின்றோம். இந்த நாட்டில் இருக்கின்ற அதி உச்ச தண்டனையை, மரண தண்டனையை அவர்களுக்கு வழங்குங்கள், அல்லது அதற்கு மேலே எதை வேண்டும் என்றாலும் செய்யுங்கள். ஆனால் அப்பாவி முஸ்லிம்களை தண்டிக்காதீர்கள். 2000 பேரத்திலே இன்னும் சிறையிலே வாடுகிறார்கள். ரமலான் மாதம் குற்றம் செய்யவில்லை. திவயின பேப்பரை கொண்டு போனார் என்பதற்காக 72 வயதுடைய மௌலவி ஜாபீர் ஹசரத் அவர்களை, அதாவது சிறையிலே அடைக்க சதி செய்தார்கள். கலீலுர் ரஹ்மான் ஒரு நிறுவனத்தை நடத்தினார் என்பதற்காக சுனாமி அடித்த போது வெளிநாடுகளில் இருந்து பணம் கொண்டு வந்து சுனாமிக்கு வீடு கட்டி கொடுத்தவர்கள், உதவி செய்தவர்கள், முஸ்லிம் தமிழ் என்று பாகுபாடு பார்க்காதவர்கள், அவ்வாறானவர்களுக்கு இந்த அவர்கள் எல்லாம் சிறையிலே இருக்கிறார்கள். ஏன் இவ்வாறு செய்கிறீர்கள் என்று நான் கேட்கிறேன். அதாவது பயங்கரவாதத்தோடு சம்பந்தப்பட்டவர்களை கைது செய்யுங்கள், பயங்கரவாதத்தோடு சம்பந்தப்பட்டவர்களை சிறையில் அடையுங்கள், பயங்கரவாதத்தோடு சம்பந்தப்பட்டவர்களை தண்டியுங்கள், அப்பாவிகளை தண்டிக்காதீர்கள். இந்த நான் சொன்னேன், 21 நாட்கள் ஏப்ரல் 21 தேதி அந்த பயங்கரவாத சம்பவம் முடிந்த பிறகு 21 நாட்கள் கடந்த பிறகுதான் நினுவாங்குடையிலே, கொற்றாமுலையிலே, நாத்தாண்டியிலே, சிலாபத்திலே, கொளியாப்பட்டியிலே, நிக்கரவட்டி எல்லாம் இத்தனை கொலைகளை, இத்தனை அழிவை 800 மேற்பட்டவர்கள் போய் செய்தார்கள். ஆனால் அவர்கள் எல்லாம் இன்று வீட்டில் இருக்கிறார்கள். தலதா மாளிகாவுக்கு முன்னால் 3 முஸ்லிம் இளைஞர்களை நான் பார்த்தேன், காட்டு மிராண்டித்தனமாக நேற்று அடித்து அவர்களை காயப்படுத்தியதை நான் பார்க்கிறேன். இது எந்த மார்க்கத்திலே இருக்கிறது? இது தர்மமா? நோம்பாளிகளை அவ்வாறு அடித்து நொறுக்குகிறார்கள், அதற்கு தண்டனையும் இல்லை, சட்டமும் இல்லை. எனவே சட்டத்தை கையில் எடுக்காதீர்கள். இந்த நாட்டிலே வாழ்கின்ற 22 லட்சம் முஸ்லிம்கள் நாங்கள் விரும்புகிறோம் இந்த ISIS பயங்கரவாதம் ஒழிக்கப்பட வேண்டும், தொலைக்கப்பட வேண்டும். இந்த நாட்டிலிருந்து இது வேரோடு புடுங்கி எறிய வேண்டும். உங்களுடைய பிள்ளைகளோ, என்னுடைய பிள்ளைகளோ இந்த பயங்கரவாதத்தோடு எதிர்காலத்திலே இந்த துன்பங்களை அனுபவிக்க கூடாது. அதற்கு நாங்கள் தயார், முஸ்லிம் சமூகம் தயார், முஸ்லிம் உலமாக்கள் தயார், முஸ்லிம் அரசியல்வாதிகள் தயார். நேற்று இந்த நாங்கள் உங்களிடத்திலே கேட்கிறோம், தயவு செய்து இந்த ISIS பயங்கரவாதிகளையும் இலங்கை முஸ்லிம்களையும் குறித்து பார்க்காதீர்கள். இது முஸ்லிம்களை கொள்வதற்காக, முஸ்லிம்களுடைய பொருளாதாரத்தை அழிப்பதற்காக, 54 முஸ்லிம் நாடுகளுடைய நிம்மதியை தொலைப்பதற்காக சதிகார ஏகாதிபத்திய சதிகாரர்களால் உருவாக்கப்பட்ட பயங்கரவாதிகள் தான் இந்த ISIS. இவர்கள் குர்ஆனையோ ஹதீஸையோ நபியையோ உண்மையான இஸ்லாத்தையோ பின்பற்றுபவர்கள் அல்ல. இஸ்லாம் கொலையை மறுக்கிறது. கொலை தற்கொலை இஸ்லாத்திலே தடுக்கப்பட்டிருக்கிறது. நபி ஸல்லல்லாஹு அலைஹி வஸல்லம் அவர்கள் சொல்லி இருக்கிறார்கள், ஒரு கொலையை ஒருவன் செய்தால் ஒரு சமுதாயத்தை கொலை செய்வதற்கு அது சமன். ஒருவனுடைய உயிரை ஒருவன் பாதுகாத்தால் ஒரு சமுதாயத்தை பாதுகாப்பதற்கு சமன். அதுதான் புனித இஸ்லாம். இஸ்லாம் அல்லது குர்ஆன் அல்லது ஹதீஸ் எங்கும் தற்கொலையை அல்லது அதாவது இன்னொருவரை கொலை செய்வதை, இன்னொருவருடைய சொத்தை அபகரிப்பதை, இன்னொருவருடைய துன்பத்தை இன்னொருவருக்கு ஏற்படுத்துவதை அல்லது இன்னொரு மதத்தை அபகீர்த்தி செய்வதை, இன்னொரு மதத்துக்கு கேடு விளைப்பதை இஸ்லாம் அனுமதிக்கவில்லை. நாங்கள் இந்த நாட்டிலே பௌத்த மக்களோடு, இந்து மக்களோடு, கத்தோலிக்க மக்களோடு சேர்ந்து வாழ ஆசைப்படுகின்ற ஒரு சமூகம், சேர்ந்து வாழ்ந்த ஒரு சமூகம். பயங்கரவாதம் வடக்கிலே கிழக்கிலே இருந்த பொழுது பயங்கரவாதத்துக்கு எதிராக செயல்பட்டோம் அல்லது பயங்கரவாதத்துக்கு துணை போகவில்லை என்று 100,000 பேர் வெளியேற்றப்பட்டிருக்கிறோம். பலர் உயிர்களை பலி கொடுத்திருக்கிறோம். இன்றும் நாங்கள் நிம்மதி எதிர்பார்க்கிறோம். இந்த அரசாங்கத்திலே நாங்கள் அமைச்சராக இருப்பது இந்த பயங்கரவாதத்தை தொலைப்பதற்கு அல்லது யாரையாவது விசாரிப்பதற்கு தடையாக இருக்கின்றதா என்றால் அதற்கும் நாங்கள் தயார் என்று நேற்று நான் மட்டுமல்ல, கௌரவ அமைச்சர் ரவுப் ஹக்கீம் அவர்கள், அமைச்சர் கபீர் அசீம் அவர்கள், அமைச்சர் ஹலீம் அவர்கள், அமைச்சர் அமீர் அலி அவர்கள், அமைச்சர் ஹரீஸ் அவர்கள், அமைச்சர் அலிசாயின் மௌலானா, அமைச்சர் ஃபைசல் காசிம், பிரதி அமைச்சர் அப்துல்லா மௌரூஃப் உட்பட எங்களுடைய அமைச்சு பதவிகளை ராஜினாமா செய்தோம். ஏன் ராஜினாமா செய்தோம்? யாருக்கும் பயந்து நாங்கள் ராஜினாமா செய்யவில்லை. ஏன் நாங்கள் ராஜினாமா செய்தோம்? இந்த நாட்டுக்காக ராஜினாமா செய்தோம். இந்த அழகான இலங்கையை பாதுகாக்க வேண்டும் என்பதற்காக ராஜினாமா செய்தோம். நாங்கள் பதவிகளில் இருப்பதனால் இந்த நாடு பிளவுபட்டு விடக் கூடாது. இந்த நாட்டிலே ISIS பயங்கரவாதிகள் மீண்டும் வந்து இந்த நிலையிலே ஊடுருவிடக் கூடாது. இந்த நாடு 30 வருட பயங்கரவாதத்தால் துன்பப்பட்ட நாடு. எனவே இந்த நாட்டை பாதுகாக்க வேண்டும். இது நமது நாடு. பல 1000 வருடங்கள் நாட்டிலே நாங்கள் வாழ்ந்த சமூகம். எனவே இந்த நாட்டிலே இனி ஒரு யுத்தமோ இனி ஒரு குண்டு வெடிப்போ இந்த நாட்டிலே இனி ஒரு அழிவோ வந்துவிடக் கூடாது. எங்களுடைய அழகான பூமியை
வினாடி தேக்க,
இந்த நாட்டை தரிசிக்க வருகின்ற சுற்றுலா பயணிகள் வர வேண்டும். இங்கே கொலை நடந்தால், பயங்கரவாதம் நடந்தால், ஆர்ப்பாட்டம் நடந்தால், இவ்வாறான துன்பங்கள் நடந்தால், அதை இதை எரித்தால், கடைகளை எரித்தால் ஒரு முதலீட்டாளர்கள் வரமாட்டார்கள். இங்கே முஸ்லீம் கடைக்கு போக வேண்டாம் என்று சொல்கிறார்கள். முஸ்லீம் நாடுகளிலிருந்து பெட்ரோல் வருகிறது. முஸ்லீம் நாடுகளை பயத்துக் கொண்டு இங்கே நாங்கள் வாழ வேண்டுமா, வாழ முடியுமா? அல்லது வேறு நாடுகளை பயத்துக் கொண்டு இலங்கைக்குள்ளே மட்டும் நாங்கள் வாழ்ந்தால் எல்லாம் இலங்கையில் இருக்கிறதா? சிறுபிள்ளைத்தனமாக பேசுகிறார்கள். சில மதகுருமாருடைய பேச்சுக்கள் மிகவும் அடிப்படைவாதத்தை தூண்டுகிறது. முஸ்லிம் அடிப்படைவாதத்தை இல்லாமல் ஆக்குவோம் என்று நாங்களும் சொல்லுகிறோம், நீங்களும் சொல்கிறீர்கள். அதே போல சிங்கள அடிப்படைவாதங்களை பேசி இனங்களுக்கிடையிலே முருகலை ஏற்படுத்துகின்ற ஒரு கூட்டம் சதி செய்கிறதே, ஏன் நீங்கள் அதை பற்றி பேசுகிறீர்கள்? உண்மையான இலங்கை பக்தர்களாக இருந்தால், இந்த நாட்டின் மீது பற்றிருந்தால் அவர்களையும் தடை செய்யுங்கள். இந்த நாட்டிலே சட்டம் இருந்தால் அவ்வாறான அடிப்படைவாதிகளையும் இனங்களுக்கிடையிலே முருகலை ஏற்படுத்தி, இனங்களுக்கு புலவுகளை ஏற்படுத்தி இந்த நாட்டை குட்டி சூறாக்கி 22 லட்சம் முஸ்லிம்களும் சொல்கிறார்கள் நாங்கள் பயங்கரவாதிகள் அல்ல, இந்த பயங்கரவாதத்தை ஒழிக்க வேண்டும், இது இஸ்லாம் அல்ல என்று சொல்கின்ற பொழுது இல்லை இல்லை நீங்கள் தான் பயங்கரவாதி என்று பஸ்ஸிலே பெண்கள் போனால் ஹிஜாப் போட்டுக் கொண்டு போகின்ற பொழுது அந்த பெண்களை அவமானப்படுத்துகிறார்கள். வீடியோ கிளிப் வெளியாகி இருக்கிறது. தலதா மாளிகைக்கு முன்னுக்கு அடித்த வீடியோ கிளிப் வந்திருக்கிறது. இவ்வாறு கடைகளை எரித்து அவருடைய முகம் தெரியும், ஆள் தெரியும், ஆனால் சிறையிலே அடைக்கிறார்கள். ஏன் அடைக்க சொல்லுகிறோம்? அவர்கள் மீது தனிப்பட்ட கோபம் இல்லை. ஆனால் சட்டத்தை யார் கையில் எடுத்தாலும் அதை நாங்கள் தண்டிக்கவில்லை என்றால், சட்டத்தை கையில் எடுத்து இவ்வாறான அழிவுகளை செய்கின்றவர்கள் அவர் பௌத்தரா, இந்துவா, கத்தோலிக்கரா, இஸ்லாமியரா என்று பிரித்து பார்க்காதீர்கள். அவர்களுக்கு தண்டனை வழங்குங்கள். இல்லை என்றால் இந்த அழகான பூமியை நாளை யாரும் தரிசிக்க வரமாட்டார்கள். இந்த நாடு மிகவும் மோசமான நிலையிலே பொருளாதாரத்தில் இருக்கிறது. மிகவும் இன்னும் அதல பாதாளத்துக்கு போய்விடும். எனவே மிகவும் மிக தாழ்மையாக மைந்த ராஜபக்ச முன்னாள் ஜனாதிபதி அவருக்கு ஒரு பெரிய கடமை உணர்வு இருக்கிறது. இந்த நிலையிலே அவரும் எங்களுடைய ஜனாதிபதி மைத்ரிபால சிறிசேன அவர்களும், அதே போல எங்களுடைய பிரதமர் ரணில் விக்ரமசிங்க அவர்களும் ஒன்று சேர்ந்து எவ்வாறு இந்த நிலையிலே இந்த நாட்டை காப்பாற்றலாம், இந்த பயங்கரவாதத்தை துடைத்தெறியலாம், அப்பாவி முஸ்லிம்கள் இந்த பயங்கரவாதத்துக்கு எதிரானவர்களை சேர்த்துக் கொண்டு எவ்வாறு நாங்கள் பயணிக்கலாம் என்று இங்க இந்த மூன்று தலைவர்களும் இருந்து பேச வேண்டும். ஒரு சில அரசியல்வாதிகள் அவர்களிடத்திலே வாக்கு கிடையாது, மஹிந்த ராஜபக்சோடைய முகத்தை காட்டி வாக்கு தேடுகின்றவர்கள். ஆனால் அவர்கள் சொல்லுகிறார்கள் என்பதற்காக இனவாத தீயை இந்த நாட்டிலே கக்குவதற்கு மஹிந்த ராஜபக்ச முன்னாள் ஜனாதிபதி அவர்கள் ஒருபோதும் இடம் கொடுக்க கூடாது என்று மிக அன்பாக நான் வேண்டுகோள் விடுக்கின்றேன். எனவே இந்த நாட்டிலே ஒற்றுமை ஏற்படுத்துகின்ற பேச்சுக்களை பேசுங்கள். பயங்கர ஏதாவது என் மீது குற்றம் இருந்தால் நான் இந்த பயங்கரவாதத்தோடு அணு அளவும் சம்பந்தம் இல்லாதவன். அப்படி ஏதாவது நீங்கள் சந்தேகப்பட்டால் மீடியாக்களிலே பேசுவதை விட்டுவிட்டு, அங்கே இங்கே ஊர்வலம் செல்வதை விட்டுவிட்டு, சிஐடியிலே போய் என்ஜி போடுங்கள், போலீசிலே போய் கொடுங்கள், கொடுத்து விட்டு எங்களை விசாரியுங்கள். எந்த நிமிஷமும் நாங்கள் விசாரணைக்கு ஒத்துழைப்பு வாங்க தயாராக இருக்கிறோம். நான் சொல்லுகிறேன், ஒரு தவறும் இந்த பயங்கரவாதத்துக்கு ஆதரவாக நான் செய்யவில்லை. அவ்வாறு நீங்கள் நிரூபிப்பர்களாக இருந்தால், அவ்வாறு சிஐடியோ போலீசோ கண்டுபிடிப்பார்களாக இருந்தால், இந்த நாட்டிலே இருக்கின்ற அதிக உச்ச தண்டனை மரண தண்டனை தாருங்கள் என்று கேட்கிறேன். ஆனால் என்னை காட்டி என் சமுதாயத்தை பலியாக்காதீர்கள், என்னை காட்டி எங்களுடைய முஸ்லிம்களுடைய வியாபாரத்தை தொலைக்காதீர்கள், எங்களை காட்டி அநியாயமாக அரசியலுக்கு நாங்கள் உதவி செய்யவில்லை என்பதற்காக எங்களுடைய சமுதாயத்தை பழி தீர்க்காதீர்கள். பதவியை, பட்டத்தை, அந்தஸ்தை, ஆட்சியை தருபவன் இறைவன் என்பதை நம்பிவன் என்பதை நான் சொல்லுகிறேன். மிகவும் நிதானமாக நடந்து கொள்ளுங்கள் என்று தாழ்மையாக கேட்டு விடைபெறுகிறேன். நன்றி.
பௌமி ஸ்தூதி. ஈழங்கட கரு ரமேஷ் பத்திரனு மந்திரிதுமா.
ගරු මුලාසනෝට සභාපතිතුමනි 2015 ජනවාරි මාසේ 8 වෙනිදා රට වෙනුවෙන් දැක්මක් ප්‍රතිපත්තියක් නැතුව පෞද්ගලික විරෝධයක් වෙනුවෙන් මහින්ද රාජපක්ෂ මැතිතුමාව පරාජයටපත් කරන්න ගොනයි මීමයි වගේ එකට එකතු වෙලා මේ රටට කරපු සමාජ දේශපාලන ආර්ථික විනාශය තමයි මේ රිෂාඩ් බදුරුදින් මන්ත්‍රීතුමා දැන් ටීකට කලින් ප්‍රකාශ කරේ. මේ රටේ සෑම කොනකම නැවත වතාවක් ජාතිවාදී ගැටුම් ඇති කරන්න, සිංහල ද්‍රවිඩ මුස්ලිම් ජනතාව අතර ගැටුම් ඇති කරන්න, ආගමික අන්තවාදයේ පතුරන විවිධ කණ්ඩායම් අතර ගැටුම් ඇති කරන්න, මේ රටේ ඇතිවලා තියෙන සමාජ සංස්ථා විභේදනය කරන්න, දේශපාලනය කරන්න නිදහස නැති කරන්න, රටේ ආර්ථිකය ඝාතනය කරමින් මේ රට වලපල්ලට දාන්න යන ගමනක් තමයි 2015 ජනවාරි මාසේ 8 වෙනිදා මේ රටේ පටන් ගත්තේ. ඒ ගමනේ ප්‍රධාන වග උත්තරකරුව හැටියට මේ රට විනාශයට පත් කරන ඔබතුමා ওই ගිහිල්ලා ওই චෝදනා ටික කියන්න, මෛත්‍රීපාල සිරිසේන ජනාධිපතිතුමාට ආරක්ෂාව බාර නැමතුමා ඔබතුමා කියලා චෝදනා ටික කරන්න, අගමැති රනිල් වික්‍රමසිංහ මහත්මයාට අපිට කතා කරලා අපි අපේ මට්ටමෙන් දෙන්න පුළුවන් සහයෝගය දෙනවා මේ රටේ ජාතීන් අතර එකඟතාවය අනන්‍යතාවය වෙනුවෙන්. හැබැයි නීතිය ක්‍රියාත්මක කරන්න ඕනේ මේ රටේ ජනාධිපතිවරත් අගමැතිවරත් කියන කාරණය ඔබතුමාට මතක් කරනවා. මේ රටේ නීතිය පාලනය කරන්න අපි නෙවෙයි, මේ රටේ ආරක්ෂාව තහවුරු කරන්න ඕනේ මේ රටේ මුස්ලිම් ජනතාවගේ, ද්‍රවිඩ ජනතාවගේ, සිංහල ජනතාවගේ ආරක්ෂාව තහවුරු කරන්නට ඕනේ මේ රටේ රජය කියන එක අපි මතක් කරනවා. මේ ආණ්ඩුව බලයට පත් වුණාට පස්සේ දිගන, ගින්තොට, අම්පාර ඇතුළු ප්‍රදේශවල ජාතිවාදී කලකෝලහල ඇති වුණා. දැන් ඒක පැතිරලා ගිහිල්ලා තියෙනවා. මේ කරුණු මේ රටේ නිදහසේ ජීවත් වෙච්ච මිනිස්සුන්ට හදිසි නීතිය දාලා, ඇඳිරි නීතිය දාලා සාමාන්‍ය ජන ජීවිතය පවත්වාගෙන යන්න බැරි මට්ටමට රට දන ගැස්සුවේ මේ යහපාලන රජය කියන කාරණේ අපි මතක් කරන්න ඕන සභාපතිතුමියනි. ඒකේ දිගුවක් හැටියට යන යක කොරහත් බිඳගෙන යනවායි කිව් වගේ අද මේ රට ආර්ථික වශයෙන් වැටලා තියෙන තත්ත්වය පිළිබඳව අපි කතා කරනවා. මේ රටේ තේ කර්මාන්තය පිළිබඳව අද කතා කරනවා. මේ රටේ තේ කර්මාන්ත ශාලා හිමියන්, මේ රටේ කුඩා තේවතු හිමියන්, මේ රටේ ආර්ථිකයට ඇති වෙලා තියෙන හානිය, වැවිලි කර්මාන්ත ක්ෂේත්‍රයට ඇති වෙලා තියෙන හානිය අද අපිට මොනවට පැහැදිලි වෙලා තියෙනවා. මේ රජයේ බලයට පත් වෙනකොට මේ රටේ තේ කර්මාන්තයට තිබිච්ච කලදසාව අද කොහොමද පත් වෙලා තියෙන්නේ කියන කාරණය ගරු සභාපතිතුමනි අපි දීර්ඝව විස්තර කරන්න කැමැති. නමුත් ඒකට කාලය මදි. මේ රටේ තේ කර්මාන්ත ශාලා 729කින් අද 30කට වඩා වැඩි ගණනක් වෙන්දේසි කරලා දාන්න බැංකුවලින් දැන්වීම් පළ කරලා තියෙනවා. කර්මාන්ත ශාලා 30ක් වෙන්දේසි කරන්න ලෑස්ති කරලා තියෙනවා. ඒවට ගත්තු ණය මේ කර්මාන්ත ශාලා දියුණු කරන්න මේ ආයෝජකයන් ගත්තු ණය තමුන්ට ගෙවා ගන්න බැරි වෙලා තියෙනවා. මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ කාලෙදී 6ට 7ට ගත්තු පොලිය අද 10ට දක්වා වැඩි වෙලා තියෙනවා. එක පැත්තකින් පොලිය වැඩි වෙලා තියෙනවා. අනිත් පැත්තෙන් තේ කර්මාන්තයේ ඵලදායිතාව සම්පූර්ණයෙන් අනිහිටලා තිබෙනවා. අද නැවත වගාවක් සිද්ධ වෙන්නේ නැහැ. 101යි තේ කර්මාන්තයේ නැවත වගාව 3කින් 4කින් සිද්ධ විය යුතු නැවත වගාවට ආධාර ලබා දෙන්නේ නැති නිසා සම්පූර්ණයෙන්ම තේ කර්මාන්තේ කඩා වැටෙමින් තියෙනවා. හෙක්ටයාරයකට 105ක් දෙන ආධාර මුදල මදි එක දෙගුණ කරන්නයි කියලා තේ කර්මාන්තයේ නියැලෙන කුඩා තේවතු හිමියන් කර්මාන්ත ශාලා හිමියන් ඉල්ලීම් කරනවා. රජයේ වට ඇහුම්කන් දෙන්නේ නැහැ. එක පැත්තකින් නැවත වගාවට ආධාර නැහැ. අනිත් පැත්තෙන් තේවල ප්‍රමිතිය ඉහළ මට්ටමට අරගෙන යන්න අවශ්‍ය තේ පැල මේ රටේ නැහැ. තේ පර්යේෂණ ආයතනයෙන් එහෙම නැත්නම් කුඩා තේවතු සංවර්ධන අධිකාරියෙන් සහතික කළ පැල ලබා ගන්නට නොහැකියාවක් තිබෙනවා. ඉතාම දුෂ්කර තත්ත්වයක් තිබෙනවා. වසර ගණනාවකින් ලංකාවේ තේ පැලවල තත්ත්වය වර්ධනය වෙලා නැහැ. ක්ලෝනීකරණය පරණ මට්ටමේමයි සිදුවන්නේ. ඉතා පැරණි ප්‍රභේද තමයි තාමත් ලංකාවේ තේ වගාවට එකතු වෙන්නේ. මේ තේ පැරණි පැලවලින් අලුත් විදියට තාක්ෂණය දියුණු කර ගන්නට අලුත් විදියට ඵලදාව ලබා ගන්නට හැකියාවක් නැති බව තේ කර්මාන්තයේ නියුතුවලා ඉන්න සෑම කෙනෙක්ම ප්‍රකාශ කරනවා. නැවත වගාවක් නැහැ. අලුත් පැල ගන්න විදියක් නැහැ. ගන්න පැලවල තත්ත්වය ගුණාත්මක මට්ටම ඉතාම පහළයි. පසුගිය වසර කීපය පුරාවටම පොහොර ගන්න විදියක් තිබුණේ නැහැ. මේ රටේ ගොවි ජනතාවගේ ගෙල සිර කරා කුඹුරු ටික රබර් ටික තේ ටිකට දෙන්න තිබිච්ච පොර නැති කළා. මේ රටේ ගොවි ජනතාවගේ ගෙල සිර කරා ඒ සිර කරලා තේ වගාවටත් එහි ප්‍රතිඵල ඇවිල්ලා මේ රටේ ඵලදායිතාවය නිෂ්පාදන ධාරිතාව ඉතාම පහළට වැටුණා. ලංකාවේ අද තේ අක්කරයකින් ගන්න පුළුවන් ඵලදාව සාමාන්‍යයක් විදියට කිලෝ 250ට අඩු වෙලා තියෙනවා. ලෝකයේ අනෙකුත් රටවල්වල කෙන්‍යාවේ ඉන්දියාවේ චීනයේ තේ අක්කරයකින් කිලෝග්‍රෑම් 500ක ප්‍රමාණයක් ලබා ගන්න පුළුවන් මට්ටමට අද තාක්ෂණය දියුණු වෙලා තියෙනවා. අපේ එකෙන් භාගයයි ලැබෙන්නේ. මේ අඩුකම නිසා නැවත වගාව නොමැතිකම නිසා තේ කර්මාන්ත ශාලා හිමියන්ට අද ලැබෙන ප්‍රමාණය තමුන්ගේ කර්මාන්ත ශාලා පවත්වගෙන යන්නට ලැබෙන තේ දළු ප්‍රමාණය ඉතා අඩු වෙලා තිබෙනවා. මේ හැම එකක්ම අන්ඩර් කැපැසිටි. එහෙම නැත්නම් තමුන්ගේ ධාරිතාවෙන් ඉතාම අඩු මට්ටමකින් තමයි කර්මාන්ත ශාලා පවත්වාගෙන යන්නේ. ඔවුන්ට ලැබෙන ලාභය අඩු වෙලා තිබෙනවා. ඔවුන්ගේ ලාභය අඩු වෙනකොට ග්‍රාමීය මට්ටමේ මේ රටේ ජනතාවට මුහුණ දෙන්න වෙන ප්‍රධාන කර්මාන්තයක් හැටියට ලක්ෂ 4.5ක් ඍජුව යැපෙන ලක්ෂ 20ක ජනතාවක් වක්‍රව යැපෙන මේ තේ කර්මාන්තයෙන් මේ විදියට ජනතාවට පහර වැදෙනකොට තේ කර්මාන්ත ශාලා වැහෙනකොට මේ රටේ ආර්ථිකයට නැවත ගොඩනගන්න බැරි මට්ටමකට ඉතාම අකර්මණ්‍යතාවයට පත් වෙලා තියෙනවා. අපි ඉලක්ක ගත කරගෙන හිටියා මේ රටේ තේ කර්මාන්තයෙන් අපනයන ආදායම US ඩොලර් බිලියන 5 දක්වා වැඩි කරන 2020 වසර වෙනකොට හැබැයි ඒක අදට තියෙන තත්ත්වයේ යටතේ ඩොලර් බිලියන 1.5යි ආදායම පසුගිය වසරවලට සාපේක්ෂව ආදායමත් අඩු වෙලා තිබෙනවා. දැන් පසුගිය දින කීපය පුරාම අපි දැක්ක මාස කීපයකට කලින් තේ කිලෝවක් සඳහා රුපියල් 100ක මිලක් ලැබෙනවා. ඵලදායිතාවය අඩු වෙලා තිබුණාට පෝර නැති වුණාට මේ ඵලදායිතාවය සහ පෝර අඩුකම නිසා ඇතිවෙච්ච නිෂ්පාදනයේ අඩුකම නිසා මිල වැඩි වුණා. දැන් නැවත වතාවක් තේ කිලෝ එකක් සඳහා ලබා දෙන මිල රුපියල් 80-85 දක්වා අඩු වෙලා තිබෙනවා. කුඩා කර්මාන්ත හිමියන් ඒ වගේම කුඩා තේවතු හිමියන් විශාල අරමුදයකට මෙහරා ලක් වෙලා තිබෙනවා. අපි ආණ්ඩුවට යෝජනා කරනවා නැවත සිටවීම සඳහා ලබා දෙන ආධාරය වැඩි කරන්න, තේ කර්මාන්ත ශාලා හිමියන් ලබාගෙන තිබෙන ණය රීෂෙඩියුල් කරන්න, ඔවුන්ට නැවත සහන කාල සීමාවක් බැංකුවලින් ලබලා දෙන්න, තේ කර්මාන්තයේ වෙනුවෙන් තමුන් ලබාගත්තු ණය දීර්ඝකාලීනව ගෙවන්ට අවශ්‍ය පසුතලය සකස් කළ දෙන්නේ කියලා අපි ඇමතුමාගෙන් ඉල්ලා සිටිනවා. හැබැයි අපිට විශ්වාසයක් නැහැ මේ පසුගිය වසර කිහිපය තුළ වැවිලි කර්මාන්ත ශේෂ්ත්‍රයේ කිසිම දියුණුවක් තිබුණේ නැහැ. අපි දැක්කා රීජනල් ප්ලාන්ටේෂන් කෝපරේෂන්ස් ඒ සියලුම රජය සතුව තිබුණු පසුව වැවිලි සමාගම් වලට පවරා දීපු තේ කර්මාන්ත ශාලා සියල්ලත් දැන් පෞද්ගලික අංශයට බදු දෙනවා. ඔවුන්ට කරගන්න විදියක් නැහැ. අනිත් පැත්තෙන් තේ ශක්ති අරමුදල සම්පූර්ණයෙන් විනාශ කරලා තේ ශක්ති කර්මාන්ත ශාලා සියල්ලම පාඩු ලබන තත්ත්වයට පත් කරලා ඒව බදු දෙන්න ලෑස්ති කරලා තියෙනවා. අනිත් පැත්තෙන් රාජ්‍ය වැවිලි සමාගමට අයත්ව තිබුණු වතුවල අලුත වගාවක් සිදු නොකළ නිසා, නැවත මේ වගාව ප්‍රවර්ධනයට කටයුතු නොකළ නිසා සහ තිබුණු වගා ඉවත් කළා අපේ සෞඛ්‍යයට අහිතකර අපිට දේශීය ආර්ථිකයට කිසිම පණක් ලබා දෙන්නේ නැති කටුපොල් වගාව ප්‍රවර්ධනය කිරීම නිසා විශාල ලෙස තේ නිෂ්පාදනය පහත බැහැලා තිබෙනවා. මේ කරුණු සියල්ල සලකා බැලීමේදී තේ වගාවේ ලංකාවේ අනාගතය ඉතාම දුක්ඛිත තත්ත්වයට පත් වෙලා තිබෙනවා. මේ සියල්ලටත් එහා තවත් එහාට ගිහිල්ලා සමහර තේ කර්මාන්ත ශාලා හිමියන් තේවලට සීනි මිශ්‍ර කිරීම නිසා ඇතිවෙච්ච ගුණාත්මකභාවයේ අඩුව නිසා සිලෝන් ටී කියන නාමය සම්පූර්ණයෙන් අද අඳුරු වෙලා ලෝකයේ තවත් එක් තේ නිෂ්පාදන රටක් බවට අපේ රට පත් වෙමින් තිබෙනවා. එනිසා මම විශ්වාස කරනවා රජයට වගකීමක් තිබෙනවා. අපේ රටේ ජීවනාලිය බඳු වෙච්ච තේ වගාව අනාදිමත් කාලයක ඉඳන් අපේ ආර්ථිකයට විශාල ශක්තියක් ලබා දීපු තේවගාව ආරක්ෂා කරන්නට ආණ්ඩුවට පැහැදිලි වගකීමක් තිබෙනවා. මේ ඇමතිවරයාට ඒ පිළිබඳව පැහැදිලි වගකීමක් තුනා. අපි දන්නේ ඇමතිතුමා මේ වගකීම් හරියට තේරුම් අරගෙන කටයුතු කරනවාද කියන සැකය අපිට තිබෙනවා. අපි දැක්ක පසුගිය දවස්වල කුඩා තේවතු සංවර්ධන අධිකාරී ගාල්ල කාර්යාලය කොටු අභ්‍යන්තරයේ පිහිටි රුපියල් කෝටි 30ක් 40ක් වටින ඉතාම අනර්ග දේපලක් ඒ ස්ථානයේ ඉවත් කළ තමුන්ට අයිති ස්ථාවර ස්ථිර රජයේ ගොඩනැගිල්ලක් තිබියදී රුපියල් ලක්ෂ 2ක මුදලකට බදු පදනම යටතේ මාසිකව මේ ගොඩනැගිල්ල අරගෙන ගියා ගාලු නගරයෙන් පිටතට. දැන් අද කතා වෙනවා මේ දැවැන්ත වටිනාකමක් තියෙන ගාලු කොටු අභ්‍යන්තරයේ ලංකාවේ මිල අධිකම භූමි භාගයක තිබෙන මේ ගොඩනැගිල්ල ඇමතිවරයා තමුන්ගේ
සාව විනාඩි දෙකක කාලයක් ගරු මන්ත්‍රීතුමාට
තියෙනවා. හොඳයි සභාපතිනි, මේ රුපියල් කෝටි ගණනක් වටින ගාල්ල කොටු අභ්‍යන්තරයේ තියෙන මේ අනර්ග රාජ්‍ය දේපල තුට්ටු දෙකට ඇමතිවරයාගේ හිතවතුන් හරහා විදේශීය සමාගමකට බදු පදනම යටතේ පවරන්ට සූදානම් වෙනවා කියලා අපිට ආරංචි ලැබිලා තිබෙනවා. අපි විශ්වාස කරනවා මේ රජයේ දේපල මේවා දීර්ඝ කාලයක් තිස්සේ මේ රටට වත්කම් උපයලා දෙන්න භාවිතා කරපු ආයතන. අද තේ ශක්ති කර්මාන්ත ශාලා ටික ඉවරයි. කුඩා තේවතු හිමියන්ගේ අනාගතය සම්පූර්ණයෙන්ම අඳුරුයි. අනිත් පැත්තෙන් කුඩා තේවතු සංවර්ධන අධිකාරිය වැනි ආයතන සතු ජාතික දේපල වත්කම් විනාශ කරන්න විකුණලා දාන්න ආණ්ඩුව කටයුතු කරනවා. ඒ යන යකා කොරහත් බිඳගෙන යනවා කිව්වා වගේ අපි දැක්ක පසුගිය සතියේ ගාල්ල දිස්ත්‍රික්කයේ තියෙන අනර්ගතම වතු යාය වලහන්දුව රාජ්‍ය වතු යාය හෙක්ටයාර 400ක් තමුන්ගේ දේශපාලන හිතවතුන්ට බෙදලා දෙන්න ගැසට් නිවේදනයක් නිකුත් කරා වලහන්දුව වතු යායේ හෙක්ටයාර 400ක් රජයෙන් LRC එකට ඉඩම් ප්‍රතිසංස්කරණ කොමිසමට අරගෙන ඒ හරහා තමුන්ගේ දේශපාලන හිතවතුන්ට බෙදලා දෙන්න වැඩසටහන් ක්‍රියාත්මක කරනවා. මේ ආණ්ඩුව බාරගත්තු දවස ඉඳලා රාජ්‍ය දේපල විනාශ කරා, රාජ්‍ය සම්පත් අවභාවිතා කළා, තමුන්ගේ දේශපාලන හිතවතුන් තර කරන්නට මේ සම්පත් භාවිතා කරන නිසා අපි ඉල්ලනවා ආණ්ඩුවට මේ පිළිබඳව වැඩපිළිවෙලක් නැත්නම් ආණ්ඩුව අඛණ්ඩව මේ රටේ ජනතාව ආර්ථිකමය සමාජමය දේශපාලන වශයෙන් අපහසුතාවයට පත් කරන එකට අවසානයක් නැත්නම් ජනතාවගේ නාමයෙන් මේ රටේ මාතෘභූමියේ නාමයෙන් හමුන්නාසලා බලය අතෑරලා ගෙදර යන්න එක තමයි මේ රට කරන්න තියෙන ලොකුම යුතුකමයි කියලා අපි මේ අවස්ථාවේ සඳහන් කරනවා. ඒ නිසා ඊට එහා මේ රටේ ජනතාවට බලාපොරොත්තුවක් නැති බව ප්‍රකාශ කරමින් නිහඬ වෙනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. ඊළඟට ගරු රංජිත් සොයි සමන්ත්‍රීතුමා.
ගොමත්ම ස්තුති ගරු සභාපතිතුමියනි, අද පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් කරන තේ පර්යේෂණ මණ්ඩල සංශෝධන පනත් කැටුම්පත පිළිබඳ සාකච්ඡා කරන මේ අවස්ථාවේ උදේ මේ පනත ඉදිරිපත් කරමින් විෂය භාර ඇමතිතුමා විසින් යම් ආකාරයක කරුණු දැක්වීමක් කරුණු පැහැදිලි කිරීමක් කරා. මේ පනතේ අඩංගු වෙලා තිබෙන වගන්ති කරුණු සහ පරමාර්ථ සම්බන්ධව අපේ කිසිදු විරෝධතාවයක් නැහැ. මේ පනතේ අඩංගු කරලා තියෙන ඇතැම් වගන්ති මේවා ඉතාම අවශ්‍යයි. මේවා සිදු යුතු ඒ සම්බන්ධ තර්කයක් නැහැ. අපි ඒවට එකඟ වෙනවා. හැබැයි ගරු සභාපතිතුමියනි, ගරු වැවිලි කර්මාන්ත ඇමතිතුමා සභාව අමතමින් එතුමා කිව්වා මේ පර්යේෂණ සඳහා වැවිලි කර්මාන්ත ඇමතිවරයා හැටියට මුදල් ප්‍රතිපාදන ඉල්ලා සිටියාට එතුමාට භාණ්ඩාගාරයෙන් මේ මුදල් ප්‍රතිපාදන ලැබෙන්නේ නැත කියලා. ඒක ඉතාම කනගාටුතාවයක තත්ත්වයක්. ඒ වගේම රජයේ ප්‍රබල වගකීතු ඇමතිවරයෙක් හැටියට තමන්ට බාර දීලා තියෙන විෂයපතේ අනුව අදාළ මුදල් ප්‍රතිපාදන ලබා දෙන්නේ නැහැ කියලා පාර්ලිමේන්තු ඉස්සර ඇමතිවරයා කියනවා. ඇමතිවරයෙක් දෙන බංකොලොත්කම හරි වැඩබැරිකම තමයි අපිට පේන්නේ. හැබැයි ඒකම දැන් පර්යේෂණ සඳහා භාණ්ඩාගාරයේ මුදල් දෙන්නේ නැහැ කියලා කියනකොට පහුගිය දිනවල පත්තර පිටු පිරෙන්න දැන්නින් දාලා සිංහල දෙමළ ඉංග්‍රීසි පත්තරවල පත්තර පිටු පිරෙන්න වර්ණ දැන්නින් දාලා වැවිලි සවිය සඳහා රුපියල් මිලියන 100 ගාණක් වියදම් කරනකොට ඒ තමන්ගේ දේශපාලන ප්‍රතිරූපය පුම්බන්නේ තමන්ගේ ආණ්ඩුවේ දේශපාලන ප්‍රතිපත්තීන් මේ ශේෂ්ඨය හරහට ගෙනියන්න කටයුතු කරනකොට පර්යේෂණ සඳහා ඒ මුදල් ටික දෙන්න නම් මොකද කියන ප්‍රශ්නේ අපිට අහන්න තියෙනවා. හැබැයි එවැනි දෙයක් නැතුව ආණ්ඩුවෙන් සල්ලි දෙන්නේ නැහැ, භාණ්ඩාගාරයෙන් සල්ලි දෙන්නේ නැහැ කියනවා. එකකට කියන්නේ භාණ්ඩාගාර ලේකම්වරයාට භාණ්ඩාගාර නිලධාරීන්ට වගකීමකුත් තියෙනවා. ඇමතිවරු මුදල් කාබාසිනියා කරන්න සල්ලි නොදින. එහෙමනම් වැවිලි සවියරගත්ත සල්ලි ටික අරගෙන පර්යේෂණ වලට දාලා ඒක කරන්න තිබ්බනේ. එහෙම නැතුව පාර්ලිමේන්තු ඉස්සරහා බැරි බැරි ආව අඳවනවා ආණ්ඩිය ඔක්කොම ඇතුළු කියනවා වගේ අපිට ඇහෙන්නේ කියලා වැඩක් නැහැ. ඒ වගේම දැන් අපි මීට් ටික කරින් අහයිටියා රිෂාඩ් බද්දුරුදින් නැමැතිවරයා යහපාලනේ සෝකාලාපේ අපි ඉස්සරහා කියව රටනම නීතිය රජවන්නේ නැහැලු. එක ජනකොට්සාර පහර දෙනවලු. මේකද නීතිය අහනවා? නීතිය කාට සමාන? ඒක අපටද කියන්න ඕන? ඒක කියන්න ඕනේ රිෂාඩ් බද්දුරුදින් මන්ත්‍රීතුමා. ඒක කියන්නේ ආණ්ඩුවේ ජනාත්මාට වගමැතිතුමාට කැබිනට් මණ්ඩලයට
ඒක ඇවිල්ලා අපේ පැත්තට අතිතික් කර අපෙන් අහනවා මෙහෙමද 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 කියලා. ලැජ්ජ වෙන්න ඕනි. යහපාලනේ අවුරුදු 4 මාර්ක ශෝකාලාපය දැන් මේ කිව්වා මෙතන. ගරු සභාපතිතුමනි, ඉදිරි දින 120 ඇතුළත තවත් බොහෝ ඇමතිවරු තම තමන්ගේ ශෝකාලාප ඉදිරිපත් කරයි, ශෝක ප්‍රකාශ දැන්වීම් යෝජනා ඉදිරිපත් කරයි, යහපාලනේ සිද්ධ වෙච්ච දෙයක් නැහැ කියලා. හැබැයි එදා රිෂාඩ් බදුරුදීන් මන්ත්‍රීවරයා ඇතුළු ඒ කණ්ඩායම ගිහිල්ලා යහපාලනේ නීතිය රජ කරන්න, මාස 60න් ස්ථාවර රටක් හදන්න, දින 100න් අලුත් රටක් හදන්න ගිහිල්ලා හදපු රට තමයි දැන් මේ තියෙන්නේ. ඒ හදපු රට තමයි දැන් මේ හදපු සමය දැන් අඬනවා. අද මෙතන කතාරනේ තේ පරිශ්‍රණ පනත ගැන. හැබැයි මෙතන කතාරනේ සහජීවන පරිශ්‍රණ පනත ගැන. සහජීවන පරිශ්‍රණෙන් ආණ්ඩුව පෙල්. අපි කතා කරන්නේ තේ පරිශ්‍රණ පනත ගැන. ඔබතුමිය අතින් ඒක ඕන තරම් කතා කරන්න දුන්නා මම ඉත ස්ථාවර නියෝගකට අනුව පටහැනි. කමන්නයි තේ පිළිගත්තේ නැහැ මම කියපු දේ. ඒ කොහම නමුත් මෙතන අද මේ ආණ්ඩුවේ ඇමතිවරුන්ගේ තියෙන බැරිබැරියාව තමයි දැන් මේ කියවෙන්නේ. ඒ නිසාම අරහෙ කරනවා මෙහෙ කරනවා රතනහාමුදුරුගේ දරඳා මාලිකාවසර එයා වැඩක් නැහැ අපිට කියලා. ඒවා ආණ්ඩුව කරවන නීතිය කරනවායි දරගන්න එරික් කරගන්න. එහෙම නැතුව දැන් මේ වෙනකොට අනිත් එක දැන් බලනකොට මේ සහරාන්නත් එක ISIS එක කවුරුවත් ඉඳලා නැහැ. කවුරුවත් ඉඳලා නැහැ. මේ ආණ්ඩුවේ කර උඩ දෙගෙඩි දෙන කවුරුවත් හිටියේ නැති විදිහට තමයි කතා කරන්නේ. හැබැයි ඒකම කරු සභාපතිතුමියනි, මන්ත්‍රීවරයෙක් ඇමතිවරයෙක් පාර්ලිමේන්තුවේ ඉඳලා තමන්ගේ තනතුරෙන් ඉල්ලා අස්තුනාට පස්සේ අපි දැක්ක පිටිපස්සට යනවා. කවි කරුණානායක ඇමතුමා මේ ඉස්සරහා මුල් පැලියල හිටියා මුදල් ඇමතිර හැටිය. එතුමා ඉල්ලා අස්සලා අන්න රෙහා කෙරවලේ පුටුවට ගිහිලා වාඩි වෙලා හිටියා. තිලක් මාරපණ ඇමතුමා ඉල්ලා අස්සුණා. එතුමා ඊට පස්සේ එහා පැතර ගියා. හැබැයි ඉල්ලා අස්සෙච්ච බදුරුදීන්ලගේ කණ්ඩායම ඉස්සරහා පුටු නිකන් කතා කරනවා. මේ කතානායකතුමාට බැරිද ඒගොල්ලන්ට හරියට පුටු ලෑස්ති කරන්න? නියම ආසන ලෑස්ති කරන්න? එහෙම ලෑස්ති කරන්න. ඒගොල්ලෝ ඉල්ලා අස්සුණාගේ නාමිකව ජනතාව රවට්ටන්න කර බොරුවක් මේක. ඉල්ලා අස්සුණා යන්න බෑ පිටිපස්සට පසුබැලට. කිව්වේ අපි යනවා පසුබැලට කියලා. හැබැයි ඉන්නේ ඉදිරිපැල. ඔය නිල වාහන ටික, කාර්යාල ටික, තමන්ගේ ලේකම්වරු ටික, පත්තරු සභාපතිවරු, පත්තරු ක්‍රියාකාරී මණ්ඩල අධ්‍යක්ෂවරු ටික ඔක්කොම ටික තියාගෙන කියනවා පර්යේෂණ වලට සහාය දෙන්න අපි ඉල්ලා අස්සුණා. අනේෂෝ, එහෙම තමයි ඉල්ලා අස්සෙන්න ඕනේ. හැබැයි ඒ තැන්වල ඉඳගෙන අදත් ආණ්ඩුවට හරි විපක්ෂයට හරි රටට හරි අභියෝග කරමින් පුළුවන් නම් ඔප්පු කරන්න කියනවා. ලැජ්ජන ඉල්ලා අස්සර යන්නකො පිටිපස්සට පුටුව දාලා යන්න අකමැති. ඒ වගේම ගරු
තුෂාර ඉන්දුනිල් මන්ත්‍රීතුමා,
මන්ත්‍රීතුමියනි, දැන් මේ රංජිත් සොයිස මහත්තයා මේ කතා කරන විදිහට දැන් අර මනුස්සයර කතා කරන්න දුන්නේත් නැහැ. දැන් අපි පරීක්ෂණයක් කියලා නකොට පරීක්ෂණයක් කරන එක තපා
රීති ප්‍රශ්නයනේ මන්ත්‍රීතුමා කතා කරන්න.
වාඩි වෙන්න, වාඩි වෙන්න තුෂාර, වාඩි වෙන්න. හරි, වාඩි වෙන්න. දැන් ගරු මන්ත්‍රී මම ආය යනවා මගේ මාතෘකාවට. දැන් කර්මාන්සාර අකටු විතුකන් සිද්ධ වෙනවා. තේවලට සීනි දැන් හරි නේද? ආවනේද පිල්ලට? තේවලට සීනි දානවා මේකට විරුද්ධව අපි ඉක්මනින් කටයුතු කරනවා කියලා කියනවා. හැබැයි අපි ළඟ කරුණු තියෙනවා. අපි ගරු ඇමතුමාට මේ අපහාස කරන්න, නිඳා කරන්න කතා කරන නෙමෙයි. තමන්ගේ දේශපාලන හිතවත්කම් මත ඇතම් කර්මාන්සාලා හිමියන් තේවලට නිෂ්පාදිත තේවලට සීනි කවලම් කළා කියලා නිලධාරීන් ගිහලා අත්තරුණ ගන්නකොට ඒ බලපත්‍රය සතියෙන් ආපහු දීව කර්මාන්තශාලා තියෙනවා. ඒවා කරනකොට මේ වැවිලි කර්මාන්තමතුමා දන්නේ නැද්ද? ඒ කර්මාන්තයේ කඩාවැටෙන හේතුවක් උනේ නැද්ද? කර්මාන්තශාලා ගණනාවක සීනි දාලා තේකොට නිෂ්පාදනය කරපු අයට සතියෙන් ආපහු තේපාලක මණ්ඩලයෙන් බලපත්‍ර දීපුවා තියෙනවා. එහෙනම් තේපාලක මණ්ඩලයේ නිලධාරීන්ට ඒ බලපෑම් කරන්නේ කවුද? ඒක ඇමතිවරයා දන්නේ නැද්ද? ඇමතිවරයාද ඇමතිවරයා දන්නේ නැද්ද? එනත් ඒ කර්මාන්තේ කඩවන්නයි කියලා මෙතන කතා කරනවා. ඊළඟට අපි මතක් කරන්න ඕන ගරු සභාපතිතුමනි, 2008 වර්ෂයේ මහින්ද රාජපක්ෂ මහත්මයා මේ රජය කරන කාල සීමාව තුළ ඉරානයේ සහ ඉරාකයේ අතර තිබෙන බරපතල යුද්ධ වෙලාවේ ලංකාවේ ප්‍රධාන තේ ගැනුම්කරුවා ලෙස ඉරානය එදා අපහසුතාවයට පත් වෙනකොට, අපේ තේඩියම ගුණ ගන්න බැරි වෙනකොට මහින්ද රාජපක්ෂ මහත්මයා එදා උපදෙස් දුන්නා. රාජ්‍ය භණ්ඩාගාරයේ සල්ලි යොදලා තේ වතු හිමියා සහ කර්මාන්තශාලා හිමියා ආරක්ෂා කරන ස්ථාවර මිලකට තේ මිල දී ගන්න කියලා. එදා තේ මිල දී ගන්න ඒවා ගබඩා කරා. ඉන්නතුරු නියම මිලකට දෙන්න පුළුවන් කර්මාන්තකරව, ගොවියා සහ කර්මාන්තකරව ආරක්ෂා කරා. අද වැවිලි කර්මාන්තමතුමා කියන ඇමරිකන් ඩොලර් මිලියන 50ක් තියනවලු ඒ ගිණුමේ. කවි කරුණානායක ඇමතුමා එක ගන්න හැදුවත් දුන්නේ නැහැ කියලාත් කිව්වා. දුන්නේ නැති එක හොඳයි. නැත්තම් මහ බැංකුවේ වෙච්ච දේ වෙන්නේ. ඒ ඩොලර් මිලියන 50 ආරක්ෂා කරගත්තා නම් අපි යෝජනා කරනවා අද කුඩා තේ ඉඩම් හිමියා සහ තේ කර්මාන්තශාලා හිමියා ආරක්ෂා කරන්න. ඇයි වැඩපිළක් මේ ඇමතුමාට සකස් කරන්න බැරි? එවැනි ආකාරයේ ඒකට රජයක් තියෙන්නේ. එවැනි ආකාරයේ සාධනීය පිර ආණ්ඩුවෙන් ගත යුතුයි. එහෙම නැතුව කියනවා දැන් අගමැතිතුමා කිව්වා ගෝලීය ත්‍රස්තවාදයෙන් ශ්‍රී ලංකාව කරා ආව දිනා ගන්න බැරි මහා ලොකු දෙයක් ඒගොල්ලෝ දිනලා දුන්නා.
තව විනාඩි දෙකක් කාලයක් තියෙනව ගරු.
ගෝලීය ත්‍රස්තවාදයෙන් ගෙනහලා දුන්නා. දැන් කියනවා ගෝලීය ආර්ථික කඩාවැටීමත් එක්ක තේමිල කඩාවැටෙන පාලනය කරන්න හැකියි කියලා. ඕක කියන්නම් ඇමතිවරයෙක් හෝ ආණ්ඩුවක් හෝ ඉන්නෝ නැහෙනි. ආණ්ඩුව ඉන්නේ මට ක්‍රමවේද සකස් කරන්න. කිසිම දෙයක් ආරක්ෂාව දෙන්න බැරි ආණ්ඩුව, ආර්ථිකය හදන්න බැරි ආණ්ඩුව, තේගොවිය ආරක්ෂා කරන්න බැරි ආණ්ඩුව, ඒකත් ගෝලීය මොකද්ද කුණුහරපයක් කියලා එක මෙහාට දාන්න හදනවා. මේකට ආණ්ඩුවක් ඕනේ නැහෙනි ගරු සභාපතිතුමනි. ඒ නිසා අපි ඉතාල පැහැදිලිව කියන රටේ කිසිම ආකාරයක සංවර්ධනකෝ ආරක්ෂා කිනමක් කරන්න බැරි වෙච්ච ආණ්ඩුවට තේ කර්මන්තය ආරක්ෂා කරන්නත් බෑ. ඊළඟට රමේෂ් පත්‍රේ ගරු මන්තුමා කිව්වා වගේ ගාල්ලේ වලහන්දුවේ වත්තෙන් හෙක්ටයාර් 400ක් කරන්න බෙදන්න හදනවා. ඒ වගේම රත්නපුර දිස්ත්‍රික්කේ ඉඩම් ටික දැන් හඳුනාගනිමින් යනවා. වැවිලි කර්මාන්ත අමාත්‍යාංශ සතු, වැවිලි සමාගම් සතු ඉඩම් ටික කොච්චර තියෙනවද ඒව අරගෙන නැවත ඉඩම් ප්‍රසාර කොමිෂන් සභාවට පවරලා තමන්ගේ දේශපාලන හිතවත් තුන බෙදා දීම සඳහා රටපුරා මේවට සන ක්‍රියාත්මක කරනවා. මේවා 1972 ගරු සිරිමාව බණ්ඩාරනායක මැතිණිගේ ආණ්ඩුවගෙන් රන් පවුන් සහ රුපියල් වතු රජයට පවරා ගත්තේ රටේ අභිවෘද්ධිය සඳහා කෙනින් කෙනා දේශපාලන හෙංච අයන්න දෙන්නේ නෙමෙයි. දැන් ඉතින් නහින දෙහින කාලේ යනයකා කොරහත් බිනගෙන යනවා වගේ තව දින 120යි මේ ආණ්ඩුවට තියෙන්නේ. ඉඩම් ටිකක් අරගෙන තම තමන්ගේ ඇරේ දීලා ආ කීය කීය හරි දීලා ටිකක් එහෙම් මෙහෙම් ඡන්ද ටිකක් කොටාන අතමිට සරුව හෙට එක්සත් ජාතික පක්ෂයට. දැන් කිරියල්ලේ ඇමතිතුමා කිව්වනේ සමෘද්ධිය දෙන්නේ අපේ අයට විතරයි. සමෘද්ධියක් දෙනවා එක්සත් ජාතික පක්ෂ කට්ටියට, ඉඩම් ටිකක් දෙනවා එක්සත් ජාතික පක්ෂ කට්ටියට, තව තව තියෙන දේවලුත් දෙනවා. එහෙම දෙන්න පුළුවන් නම් හැබැයි අපි කියන එවැනි දෙන නියෝග වලට අස්සම් කරන කටයුතු කරන නිලධාරීන්ට දින 120කින් පස්සේ පැහැදිලි උත්තර දෙන්න සිද්ධ වෙයි මේවට. ඒ නිසා රාජ්‍ය දේපළ රාජ්‍ය සම්පත් කෙනින් කෙනාට ඕන වුණ විදිහට පරිහරණය කළ නොහැකි. කාදිනල්තුමා කිව්වා වගේ ගරු සභාපතිතුමියනි නෑ මගේ විනාඩියක් මට දෙන්න. කතාව අවසන් කරන්න මට දෙන්න. ගරු සභාපතිතුමියනි කාදිනල්තුමා කිව්වාගේ අගමැතිතුමාට හෝ ජනාත්මාට මේ රට
බන්දුලාල් බණ්ඩාරිගොඩ
මහත්තයා බාර කරුවන් පමණයි.
උලාසනාරූඪ ගරු සභාපතිතුමියනි වැරදි අර්ථයක් යනවා මේ හැන්සාඩ් වාර්තාවට. සමෘද්ධිය දෙන්නේ ගරු සභාපතිතුමනි සුමියනි ප්‍රාදේශීය ලේකම්වරු හදපු ලැයිස්තුවට, එක්සත් ජාතික පාක්ෂිකයන්ට නෙවෙයි ප්‍රාදේශීය ලේකම්වරු
හදපු ප්‍රශ්නයක් නෙවෙයි ගරු මන්ත්‍රීතුමා කතා කරන්නේ.
හරි බොහොම හොඳයි. බණ්ඩාරිගොඩ මන්ත්‍රීවා එහෙම කියනවා, සභානායකතුමා අර එහෙම කිව්වා. සභානායකතුමාට එරෙහිව කතා කිරීම පිළිබඳ බණ්ඩාරිගොඩ මන්ත්‍රීවාට අපේ ගෞරවය. හරි ඔබතුමා හරියටම හරි, සභානායකතුමා වැරදි. ඒ නිසා ගරු සභාපතිතුමනි මම අවසාන වශයෙන්
කියනවා. දැන් අවසන් කරන්න ගරු මන්ත්‍රීතුමා. මම
කරු තේ පරේෂණ මණ්ඩල පනත පිළිදව පනතේ කියන කිසිදු වගන්තියකට අපේ කිසිදු විරෝධතාවක් නැතුව වගේම ගරු ඇමතිතුමා කරපු ඇතම් ප්‍රකාශ සහ රජයේ වැඩ පිළිබඳව තේ කර්මාන්ත කරුවා සහ තේ ගොවියා අනාරක්ෂිත විනාශ කළ බලපල්ලට වැඩ පිළිවෙලට අපේ විරුද්ධත්වය ප්‍රකාශ කරමින් අවස්ථාව සරසා දීම සම්බන්ධ ස්තුතිවන්ත වෙමින් මම නිහඬ වෙනවා.
බොහොම ස්තුතියි. ඊළඟට ගරු සුසන්ත පුංචි නිලමේ මන්ත්‍රීතුමා.
ගරු සභාපතිතුමනි මේ තේ පරීක්ෂණ මණ්ඩල සංශෝධන පනතයට
ගරු ඇමතිතුමා
නෑ මේ මෙතන මේ කරුණු මේ අත්‍යවශ්‍ය ව්‍යාකූල කරලා රංජිත්‍රයේ මැතිතුමා ප්‍රකාශ කරා. මම කනගාටු වෙන එක ගැන විශේෂයෙන්ම මම කිව්වේ මේ මගේ කතාවේ පර්යේෂණ සම්බන්ධව අපේ රටේ සංස්කෘතියක් තියෙනවා පර්යේෂණ වලට මුදල් දෙන්නේ නැහැ කියන එක. ඉතින් මම නිරන්තරයෙන්ම කියන්නේ පර්යේෂණ වලට සියලු ආණ්ඩු වලින් මුදල් ලබා දී නැහැ කියන එක. ඉතින් දැන් මේක විකෘති කරලා කියන අනිත් පැත්තට මම සල්ලි ඉල්ලනකොට බණ්ඩාරයෙන් දෙන්නේ නැහැ කියලා. ඉතින් මේ වගේ දැන් මම දැක්ක අපේ මං කනගාටු කියන්නේ I considered you as a friend. Honorable Patirana, but your speech was totally wrong. What you said was 10. You said 30 factories have closed down. That's not true. 10 factories have closed down, right? You out of 700 factories, you mentioned that fact. There are 700 factories, right? You come and say, you give a figure, and you give the tata denna hadanne siyuluma te karmanta me karmanta sala wahenawa kiyala. Namuth 15 20ක් අතර වැහිලා තියෙනවා. ඒක ඒගොල්ලන්ගේ අකර්මක්ෂකතාව නිසා වැහිලා තියෙනවා.
ගරු රමේෂ් පත්‍රිණ මන්ත්‍රීතුමා
Now, very clearly I stated the fact that there were 30 factories to be auctioned, Honorable Minister. That is, I very clearly said that. So, you go ahead and reschedule the... I made a humble request to reschedule the loans. So that you do that. You know, you are not here during the time of my speech.
You come afterwards.
Garu, sababathumeni, mage giya kaale mata laba denna. E mokada?
I said that.
E mokada hetuwa mamme mage kaale e sandaha væuna na eka mata laba denna kiyala illimak karanawa. Mam prathamayenma man katha karanda patan gatte me deparation palata sansodhane karan ekata wada දැන් ඉස්සෙල්ලා අපි රිෂාඩ් බදුදින් හිටපු එමෙතුමා මන්තුමා කතා කරලා මෙතන පාර්ලිමේන්තුවේ නොසිටි හිටපු ජනාධිපති පාර්ලිමේන්තු මන්ත්‍රී මහින්ද රාජපක්ෂ මහතාගේ නම ප්‍රකාශ කළා. ඒ නම එතුමා පිළිබඳ ප්‍රකාශ කිරීම ඇන්සාඩ් එක ඉවත් කරන්න කියලා මම ඉල්ලීමක් කරනවා. ඒ මොකද එතුමාට ඒ පිළිබඳ උත්තර දෙන්න මෙතන නොසිටි නිසා. මොකද ඒ කාරණේදී එතුමාට මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ නම කියන්නේ නැතුව එයාට විරුද්ධ පක්ෂයේ කවුරු හරි කෙනෙක් මොන හරි කරදරයක් එහෙම නැත්නම් මොන හරි ප්‍රකාශයක් කරා නම් ඒක එල්ලේ ඒක ප්‍රකාශ කිරීමට ශක්තිය තිබිය යුතුයි. ඒ නිසා ඒ වත් කරන නිසා මම කාරණිකව ඉල්ලා සිටිනවා. ඒ වගේම මම ගරු ඇමතුමාගේ කතාව සම්පූර්ණයෙන්ම අහුන්කන් දුන්නා. ඒ කතාවේදී එතුමාගේ උනන්දුවක් තියෙනවා මේ තේ කර්මාන්තයේ මේ රටේ ප්‍රචලිත කළා. ලෝකයේ හොඳම තේ කර්මාන්ත කරුවා බවට පත් කරන්න විශේෂම ගරු ඇමතුමා කුඩා තේවතු හිමියෙක් හැටියට මමත් අතීතයේදී කර්මාන්තශාලාවක් තිබ්බ පවුලක කෙනෙක් හැටියටත් මට යම් දැනුමක් තේ කර්මාන්තයේ පිළිබඳ තියෙනවා මගේ ඇඟේ මම විශේෂයෙන්ම ඔබතුමාට මතක් කර දෙන්න ඕනි මමත් හිටියා මේ අමාත්‍යාංශයක 2024 එක්සත් ජාතික පක්ෂයේ ආණ්ඩු කාලයේ ගාන්ත කරුණාන්තක මෙතුමා දන්නවා විශේෂයෙන්ම කුඩා තේවතු අංශයේ බාර කංකානම් මෙමෙති හැටියට හිටියා කංකානුණත් හිටියා හැබැයි ඒ වකවානුවේ ඔබතුමා දන්නවා මේ කුඩා තේවතු හිමියෝ තමයි අපේ රටේ වැඩියෙන්ම නිෂ්පාදනය කරන්නේ දායක වෙන්නේ අපේ රටේ තේ කර්මාන්තයේ සඳහන් අමුතුන් කියන්න ඕනේ නැහැ එදත් එහෙම තමයි හැබැයි එදා ඒ කුඩා තේවතු හිමියෝ රකින්ද තේ ශක්තිය කියලා අරමුදලක් එදා හිටපු ජනාධිපති චන්ද්‍රිකා කුමාරතුංග මැතිණියගේ ආණ්ඩුව කාලේ පිහිටවල තිබ්බා. ඒකේ කර්මාන්තශාලාවල් තිබ්බා. ඒකේ ඒ කර්මාන්තශාලාවල් නවීකරණය කළ තිබ්බා. කර්මාන්තශාලා ගණනාවක් පිහිටවල තිබ්බා. තවත් කර්මාන්තශාලාවල් ගණනාවක් පිහිටවන්නට තිබ්බා. ඒකේ ලාභය පවා අපි අපේ ගරු ඇමතුමා තමයි මගේ කැබිනට් ඇමතිවරයා හැටියට හිටියේ කිරියල් ඇමතුමා. නෑ ඇමතුමා. ඔතුමා තමයි හිටියේ. ඒ කාලේ අපි ඒ කුඩා තේවතු ගේ සංගමේ එහෙම නැත්නම් කුඩා තේවතු හිමියන්ගේ දත්ත මුදල් වලින් අර මුදල් පිහිටවලා තිබ්බා ඊර ආණ්ඩුනුත් යම් ගාණක් දීලා තිබ්බා කුඩා කර්මාන්තය තේ කර්මාන්තශාලා හිමිකරුවෝ එහෙම නැත්නම් හිමියෝ අමාරුවේ වැටෙන අවස්ථාවකදී ඒ මුදල් පාවිච්චි කරලා ඒ අයට සහන් ලබා දුන්නා මට මතක අපේ කාලේ අපි ඒ අයට ලාභ පවා බෙදලා දුන්නා එහෙම තිබ්බ තේ ශක්ති කර්මාන්තය අද වෙනකොට කර්මාන්තශාලාවල් එහෙම නැත්නම් ඒ සම්පූර්ණ ව්‍යාපෘතියම ඇන හිටලා තියෙනවා මම ඔබතුමාට මතක් කර දෙන්න කැමැති ඔබතුමාට පුළුවන් නම් නැවත වතාවක් මෙම තේ ශක්ති අරමුදලට මොකද උනේ ඒක වැටෙන්න හේතුව මොකද්ද ඒක වැටෙන්නට හේතුව නිසා කුඩා තේවතු හිමියන්ට ඇති වෙලා තියෙන බලපෑම් මොනවද ඒ එක්ස්ටෙන්ෂන් ප්‍රෝග්‍රෑම්ස් වලට ඒ මිනිස්සු ගොඩක් උදව් වුණා මොකද කුඩා තේවතු හිමියෝ ගොඩක් තමන්ගේ ස්වකීය ශක්තියෙන් තමාගේ පෞලිය සම්බන්ධ වෙලා තමයි මේ කර්මාන්තය දියුණු කරගෙන ගියේ ඒ වගේම තමයි එදා තිබ්බ වෙළඳපොළට කුඩා තේවතු හිමියන්ගෙන් තමයි ලොක ගොඩක් දායක වුණේ මොකද දකුණු පළාතේ අපේ පළාතේ තියෙන තේවල තමයි අර අපි මැද පෙරදිගට ආවන තේවල ගන්න කළු තේ ටික ලැබුණේ එහෙම නැත්නම් උඩරට ඔබතුමාගේ ඒ වගේම මේ දිස්ත්‍රික් වල එන තේ වලින් ඒ කළු ගන්න බෑ දුමුරුයි ඒ එන කහට ප්‍රමාණය අඩු නිසා ගුණය පිළිබඳ නෙමෙයි පාට පිළිබඳ ප්‍රශ්නයක් තියෙන්නේ. ඉතින් ඒ නිසා මම විශේෂයෙන් ඉල්ලීමක් කරනවා ඔබතුමාට මෙම කර්මාන්තය කුඩා තේවතු හිමියන් වෙනුවෙන් නගා සිටවන්නට වැඩපිළිවෙලක් යොදන්න කියලා. ඒ වගේම මම මතක් කර දෙන්න කැමතියි ඒ කාලේ අපේ 2002 ඉස්සෙල්ලා මේකේ තේ කුඩාතේ ශක්ති තේ විශාල ප්‍රමාණයක් අපි රුසියාවට අරලා තිබ්බා කියලා මෙතුමා දන්නවා. ඒ මුදල් වලට බිලියන ගාණක් අද වැළුවොත් එදා ඒ ගාණත් එක්ක ඒ පිළිබඳව මොනම පරීක්ෂණයක්වත් එහෙම නැත්නම් ඒ මුදල් වලට මොනවද උනේ කියලාවත් ගරු එමෙතුමා අද වෙනකොටවත් කිසිම විභාගයක් කරලා නැහැ. ඉතින් මෙන්න මේවා තමයි මේ රටේ ජාතික ධනය පිටරට ගිහින් තිනවා. මෙන්න මේ පිළිබඳ විමර්ශනයක් දැන් උනත් ප්‍රමාණයක් කරලා අපිට පුළුවන් නම් නැවත ඒ මුදල් ටික ලබාගෙන ඔබතුමාගේ අමාත්‍යාංශය යටතේ විශාල මුදලක් ඒ මුදල ලබාගෙන කුඩා තේවන්තු කර්මාන්ත ශාලාව හේල්වල් වලට එහෙම නැත්නම් කුඩා තේවතු හිමියන්ට මේ ටික ලබා දුන්නොත් මේ කර්මාන්තය තව තවත් දියුණු කිරීමේ හැකියාව ලැබේ කියලා මම විශ්වාස කරනවා. ඒ වගේම තමයි ඔබතුමා මගේ නම සඳහන් කර ඔබතුමා කතාවේදී අර ග්ලයිෆොසයිඩ් නවත්වීම පිළිබඳ කමිටුවක් මාව පත් කරා විජිතහෙරත් මැතිතුමාගේ ප්‍රධානත්වයෙන් තියෙන ඒ අධිෂ්ඨාන ආංශික සභාවේදී ඔබතුමා කිව්ව වගේම මේක එකපාරටම නතර කරා. එකපාරටම නතර කරනකොට කිසිම එක්ස්පර්ටිස් දැනුමක් තිබුණ නැහැ. කාගේ හරි පණ්ඩිතකමට එහෙම නැත්නම් දන්නවා වැඩිකමට මේක නතර කරා. නතර කරපු ගාම්ම අපිටත් එකපාරටම හිතාගන්න බෑ මේ නතර කරේ මොකද කියලා. පස්සේ හොයාගෙන යනකොට මේව නතර කරේ මේ පිළිබඳව දැනුමක් නැති නායකින්ගේ නායකින්ගේ උපදෙස් ගත්ත නිසායි. මෙලෝ තේගහක් මම හිතන්නේ හසියේ පියවි අසින්වත් දැකලා නැහැ. ඉතින් දැකලා නැති කෙනෙකුට මේ යන්තම් එහෙමෙන් ගහක් දැක්ක කෙනෙක් කිව්වන් පස්සේ මෙන්න මේකට මේ වසර දිදුවන් පස්සේ මෙහෙම වෙනවා කියලා නතර කරා. නතර කරලා තා බොඩ්ඩේ මුළු කඳුකරේම මේ සුරේෂ් වඩිවෙල් ඉන්නවා අපේ රාජ්‍ය අමාත්‍යතුමා සම්පූර්ණයෙන්ම. එතකොට නවීන අමාත්‍යතුමා අපේ මුළු කර්මාන්තය තා බොඩ්ඩේ කඩා වැටෙනවා. මොකද මහවතු තියෙන උදවියට පාළු වැඩි නිසා ඒ ග්ලයිෆොසේට් පාවිච්චි කරොත් විතරයි යන්තම් කොස්ට කඩු කරගන්න පුළුවන්. ඒ මිනිස්සුන්ට කම්කරු වේදීමෙන් වෙන්නේ ලොකු පාඩුවක්. මිසු පාඩු ලොමින් මතු කරන්නේ හැරිජාවත්දන්න වගේ අතින් සල්ලි දාල කරනවා, ටාටා අතින් සල්ලි දාල කරනවා. නමුත් අනිත් කොම්පැනි වලට එහෙම කරන්න බෑ. ඉතින් නිසා තමයි ඔබතුමාගේ මැදිහත් වීම මගේ වර්තාවත් හරිගස්සගෙන ගියා ක්‍රමානුකූලව. මොකද මටත් හරි අමාරු එක පාටම කළුගල් එක්ක හැප්පෙන්න බෑ. හැප්පිලා තියෙන ප්‍රමාණය ජීවිතේ හොතරම ඇති. ඉතින් ඒ වර්තාව මම වැඩි දවසක් ගන්න ඉස්සර ඉදිරිපත් කරන ඒ වර්තාවේ තියෙන්නේ දෙන්න ඕනි, නතර කරන්න ඕනි. හැබැයි ඒක කාලයක් දෙන්න ඕනි. ඔබතුමා කිව්වාගේ කාලයක් දෙන්න ඕනේ. දැන් උනත් අපේ සොයිසමෙත්තුමා කිව්වාගේ මම අද කුඩා තේවතු හිමියෙක් නේ, මම මගේ තියෙනවා අතහැරලා දැම්මා. දැන් අවුරුදු 12කින් ඉන්නේ නැගෙනහිර පළාතේ කරිජ්ජත් එක්ක. නමුත් මට මගේ ඇඟේ මේක තියෙනවා. අපේ දිස්ත්‍රික්කේ ලංකාවේ ආදායම ලබන කුඩා ලක්ෂ මා හිතන්නේ අද වෙනකොට ලක්ෂ 15ක් විතර කුඩා තේවතු හිමි වෙනවා මම දන්න විදියට. ඉතින් ඒ අය ආරක්ෂා කරන්න මේ රටේ සම්පත් අපි වැඩි දියුණු කරගන්න නම් අපි ඒගොල්ලන්ට ඒ අවශ්‍ය කරන සහයෝගය දිය යුතුයි. ඒ නිසා මම ඔබතුමාගෙන් ඉල්ලීමක් කරනවා ඒ පිළිබඳවත් අවධානය යොමු කරන්න. ඒ වගේම මම විශේෂයෙන්ම ගාන්ත කවුන්සිලක ගරු ඇමතිතුමාගේ ඉල්ලීමක් කරනවා. අපි ඔබතුමාගේ ඒ වැටසටහන පිළිබඳ මම දන්නවා වතු කාටද අයිති, එල්ලාස්සිකට අයිතිද නැද්ද කියන හොයාගෙන යන වැඩසටහන ඉතාමත්ම හොඳයි. මොකද වතු කොම්පැනි කිසිම වතු ගෙවීමක් ගෙවන්නේ නැතුව විශාල එල්ලාස්සිකට අයිති ඉඩම් ප්‍රසංස්කරණ කොමිෂන් සභාවේ වෙන් වෙච්ච ඉඩම්වල සම්පූර්ණයෙන්ම අයිතිය සාරය උරාබීමෙන් ඉන්නවා. ඉතින් එයාට මම කියන්නේ යම් කිසි බදු මුදලක් ගෙවලා කරපු ඒ කාල සීමාව තුළ ගන්න එක ලේබත් ගෙවලා ආදායම එල්ලාසිකටත් ලබාගෙන ඒගොල්ලන්ටත් කරදරයක් දුන්නොත් හොඳයි. හැබැයි මම හිතන්නේ රටේ ඉඩම් ප්‍රමාණය අඩු නිසා, ජනගහනය වැඩි වෙන නිසා ඉඩම් බෙදීමේදී වැවිලි කර්මාන්තයක් සඳහා ඉඩම් දුන්නට කිසි වරදක් නැහැ. නමුත් ගෙවල් වගේ දේවල් හැදීමේදී පුළුවන් තරක් කළමනාකරණය කරගෙන අපේ වතුවල තියෙන ඉඩම්, මොකද අපි දන්නවා අපේ නායයාමක් ගියොත් පළාතක අපිට වත්තකින් ඉඩමක් කමාට කරු එමෙතුමා ඉල්ලුවට දෙන්නේ නැහැ. කොම්පිටිකාරෝ දහසක් දේවල් කියනවා. ඉතින් ඒ නිසා ඒවටත් ඉඩ තියලා අනාගතේ, මොකද අපේ කාලෙන් පස්සේ මේ රට ඉදිරියට යන්න ඕනේ. ඒ නිසා ඒක කළමනාකරණය කරගෙන කටයුතු කරන්නයි කියලත් ඉල්ලීමක් කරනවා. විශේෂයෙන්ම ගරු ඉඩම් එමෙතුමාටත්, ඒ වගේම වැඩි කර්මාන්ත එමෙතුමාටත්. ඒ වගේම තමයි අපේ තේ නිෂ්පාදනයේ ගුණාත්මක භාවය වැඩි කරන්න කටයුතු කරොත් ගරු එමෙතුමා
ගරු මන්ත්‍රීතුමා
ඉල්ලීමක් අපිට ගන්න පුළුවන්. කාලය
අවසානයි විනාඩියක් අවසන් කරන්න.
විනාඩියක් දෙන්න ඒක කරන්න නම් අපිට පුළුවන් තරම් එක්ස්ටෙන්ෂන් සර්විස් එක ගරු එමෙතුවා වැඩි කරන්න. අර අපේ ගරු මන්ත්‍රීතුමෙක් කිව්වාගේ එක්ස්ටෙන්ෂන් සර්විස් එක අපේ බොහොම අඩුයි. අන්න ඒ පිළිබඳවත් අවධානය යොමු කරමින් කටයුතු කරන්න කියලා ඉල්ලීමක් කරමින් මගේ වචන සෝපේ අවසන් කරනවා. ස්තුතියි.